अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तापित आप समस्त वैष्णव भक्तों नु आ भागवत कथा नी अंदर हार्दिक स्वागत छे। भगवान श्री कृष्ण अलग अलग युगों नी अंदर अलग अलग अवतार ले छे। एना भागवत में 24 अवतार गणावामां आव्या छे। नरसिंह, वामन, कश्यप, नारद, चतुष्कुमार, वेदव्यास, परशुराम, कपिल मुनि, दत्तात्रेय भगवान, तो भगवान ना 24 अवतारो छे। अने भगवान आ जगत में जेवा जेवा मानसो होय ए प्रकारे अवतार ले छे। तो 24 अवतार में भगवान नो एक अवतार थयो मोहिनी अवतार। भगवाने समुद्र मंथन नी अंदर मोहिनी नु रूप लीधु तो भगवान बहु सुंदर लगता था। ने मोहिनी नु रूप लई अने भगवाने स्वर्गना देवताओं ने अमृत पान करायु तो समुद्र मंथन जारे थयु देवताओं अने असुरो वच्चे। देवताओं अने असुरोए बहु मेहनत करी मेहनत करी ने सौथी पहलू जे फल मळवानु हतु ए विष निकळ्यु हतु। 14 रत्न निकळ्या हता समुद्र मंथन माथी। अने 14 रत्न नी अंदर पहलु रत्न विष, हलाहल विष निकळ्यु जेनु वर्णन आना पछीना स्कंदमां आवशे एनी पण विस्तार पूर्वक आपणे कथा श्रवण करशुं। अने छेल्लु रत्न अमृत, पहलु झेर आव्यु अने छेल्लु अमृत आव्यु। आ जगत में पण जीवात्मा ने सौथी पहला भगवान परीक्षा लेवा माटे दुख आपे छे। अने दुख में व्यक्ति तटस्थ होय के ना गम्मे ते थाय पण हूँ जीवन जीवीश अने प्रभु तमारी भक्ति करीश। अने भगवान जुवे छे आपड़ा बद्धा कार्य जुवे छे के शू करे छे, भक्ति छोड़े छे के पछी मने गाळो बोले छे के पछी आ समाज में एने दुनिया में ज रहेवानी इच्छा छे। तो भगवान परीक्षा ले छे ले दुख आपे छे अने जोवे के ना हवे आ मारा कामनो नथी तो एने रखड़ तो मूकी दे, रखड़ तमारे अमेरिका जाऊ तो अमेरिका में जाऊ, जे वस्तु तमारे जोवी हूँ तमने आपीश पण मारी भक्ति नहीं आपू। त्यारे कोई भक्त विचार करे के ना ना मारे भगवान ना चरण भगवान नी भक्ति छोड़वी नथी भले गम्मे ते थाय। अने परीक्षा में जारे पास थई जाए ने तो भगवान कहे छे के हूँ एवी वस्तु आपू छू के छे देवा नाम अपि दुर्लभम, जे देवताओं ने पण दुर्लभ छे एवी शुद्ध भक्ति हूँ आपू छू अने आ संसार नो सुख अने भोग अने ऐश्वर्य आपू छू। पण मारो भक्त ए वस्तु मा कोई इच्छा राखतो नथी। लाखों अरबों खरबों रूपिया आपी दे ने भगवान पण भक्त ए वस्तु मा रहे छे पण एने भोगवतो नथी। जेवी रीते कमल कादव मा रहे छे पण कमल ने जराय दाग लागे छे नहीं। सुदामा नी तमने बधाने खबर हशे कथा के सुदामा द्वारका गया था। અને દ્વારકા જઈને જ્યારે ઘરે પોરબંદર પાછા આવ્યા ને તો ભગવાને વસ્ત્ર કાઢી નાખ્યા ને પેલી જૂની પહેરો, જૂની જે ધોતી હતી ને ફાટેલી તૂટેલી, એ ધોતીમાં એવો કોઈ છેડો નતો કે ગાંઠ ન મારી હોય, જળી ગયેલી, એકદમ જળી ગયેલી। એવી ધોતી પહેરાવી દીધી, અને સુદામાને જે મોજડી પહેરાવી હતી મોજડી કઢાવી દીધી, અને ભગવાને કીધું કે ઠીક છે હવે તમે જાઓ, કપડાય કઢાવી નાખ્યા બધા. અમુક લોકો વિચાર કરે કે ભગવાન કેમ આવું કરે છે, સુદામાને પણ વિચાર આવ્યો હશે કે ભગવાને બધું લઈ લીધું આપ્યું હતું, ખાલી કપડા તો રાખવા હતા. જ્યારે આવ્યા એટલે તિજોરીમાં કબાટ ખોલ્યું કે જુઓ જેવા જેવા કપડા જોવે એવા છે, તમારે કયા તમને પસંદ છે. અને કે છે કે રૂકમણી સત્યભામા અને 16108 રાણીઓને કીધું કે મારે સુદામાના ચરણ ધોવા છે, પણ ચરણ ધોવામાં જે બધું લઈને આવે છે પાત્ર, ત્યાં તો આંખોના આંસુડેથી ભગવાને સુદામાના ચરણ ધોયા. નૈનન કે આંસુ ચરણ ધોયે, અને સુદામાને સુંદર વસ્ત્ર પહેરાવ્યા. અને આલિંગન કરે છે ભગવાન, ભગવાન આલિંગન કરે છે, પણ ભગવાન ભગવાનનો પ્રેમ બહુ છે. પણ ભગવાન પછી વિચાર કરે છે કે પતળું પતળું શરીર છે, ક્યાંક હાર્ટ એટેક આવી જશે, વધારે દબાઈ દઉં, એટલે ભગવાને પછી છોડી દીધું. અને પછી બહુ જમાડ્યા 56 ભોગ અને ઘરે મોકલ્યા. બધા લોકો ઉદ્ધવ ને સાત્યકી ને બધા એમના જે સેવકો હતા, બધા લોકો વિચાર કરે છે કે ભગવાનની આવી લીલા અમને કઈ ખબર પડતી, શું એની પાછળ શું લક્ષ્ય છે, શું રાજ છે, કોઈ જાણતું જ નથી કે ભગવાન આની પાછળ શું કરવા માંગે છે. ચપ્પલ વગર ફરીથી પાછા મોકલી દીધા. અને સુદામા જેવા મહેલની બહાર ગયા તો છેક સુધી મુકવાઈ જાય છે. એમનો જે દ્વારકા નગરીની જો સીમાડો હતો ને બોર્ડર, ત્યાં સુધી મુકવા ગયા હતા, પણ રથમાં નહોતા મોકલ્યા. ભગવાનને સોનાનો રથ હતો અને રથની અંદર 4 ઘોડા હતા, પણ શું ભગવાન મોકલે ન? આપણે કોઈ બેનપણી કે કોઈ મિત્ર આવ્યો હોય તો આપણે મૂકવા ન જતા આપણી કારમાં, કે ના ના હું મોડું થઈ ગયું છે હવે હું મૂકવા જાઉં, મૂકવા જાય છે. તો શું ભગવાન ન કરી શકે? ભગવાન રોવા માંડ્યા. ઉદ્ધવ સાત્વકી સત્યભામા રૂકમણી કેવા માંડ્યા કે તમે કેવા મિત્ર છો કે તમારા મિત્રને ચપ્પલ વગર મોકલી દીધા. અરે રથ તો મોકલવો હતો, ક્યાં પેટ્રોલ જવાનું હતું એમાં? વગર પેટ્રોલ નો રથ છે, કઈ મેન્ટેનન્સ નથી ચડવાનું. અને દ્વારકાથી પોરબંદર કેટલું આગું છે? 100 કિલોમીટર. ત્યારે સુદામાની જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રૂકમણી સત્યભામા ઉદ્ધવ સાત્યકી, હું તમને કહું વાત, મારી વાત સાંભળો, કે સુદામા એની પૂરી શક્તિ લગાડીને બાજુમાંથી ચોખા લાવ્યો છે, પૌવા લાવ્યો, ચોખા લાવ્યો, બાજુમાં માંગીને લાવ્યો છે, અને મારી શક્તિ નથી કે હું એની સેવા કરી શકું. કારણ કે હું મારી રીતે મારી શક્તિ પ્રદાન કરું ને તો મારે તો લાખો કરોડો બ્રહ્માંડ મારા રૂવાટામાંથી પ્રગટ થાય છે. મેં એને બદલામાં શું આપ્યું છે? અને આ મારો ભક્ત, મારો મિત્ર દ્વારકાથી પોરબંદર જે જે જગ્યાએ જશે, એના ચરણ જે જે ભૂમિમાં પડશે ને, એ બધી ભૂમિ પવિત્ર થઈ જશે. કારણ કે એ શુદ્ધ છે, અને જે જે જગ્યાએની દ્રષ્ટિ પડશે ને, એ જગ્યા શુદ્ધ અને પવિત્ર થશે. એટલા માટે મારે મારી દ્વારકાને પવિત્ર કરવી છે, એટલે મેં એને રથ ઉપર ન બેસાડ્યો. અને ભગવાન ધારે ને તો એની સામે આપી શકતા હતા કેટલાય ચેક લખીને, કે લે ભાઈ આટલા ચેક, આટલા દાગીના અને ગાડી બંગલા બધું લઈ લે. પણ ભગવાન કે મારી હિંમત નો ચાલે, મારી હિંમત નો ચાલે. ભગવાનને શરમ આવતી હતી કે એને તો સુદામા તો પૂરી શક્તિ લગાડીને બાજુમાંથી મુઠ્ઠી પૌવા લઈને આવ્યો છે. એના ઘરના નતા, પોતાના નતા, બીજા પાસેથી ઉધાર લઈને આવ્યા હતા. અને બધું ઈશાવાસ્ય ઇદમ સર્વમ, આ બધું જગત તો મારું છે, મારે કોઈની પાસે ઉછીનું લેવાની જરૂર, ઓલો તો બીજાની પાસે લાવ્યો છે, હું તો મારી પાસેથી મારું પોતાનું આપું છું, તો મને શરમ આવતી હતી, એટલે મેં એને પાછળથી આપી. હજી તો સુદામાના જે મુઠ્ઠીભર પૌવા ખાધા, તો અહીંયા તો જે સોનાની દ્વારકા હતી પોરબંદરમાં થઈ ગઈ તરત જ એક મુઠ્ઠીએ. રૂકમણી કે રવા દેવ બસ, પત્ની હોય તો એ કે ને, પણ ના ના મને ખાવા દો. ભગવાન એ ભગવાનને રૂકમણીને 16108 રાણીઓ જે 56 ભોગ જમાડતી, પણ એમાં એને આનંદ નહોતો આવતો, જે આનંદ ગોપીઓ માખણ ખવડાવતી અને સુદામાના પૌવા. ભાવ છે ને શબરીજીનો, કર્માબાઈનો, આ બધાના ભાવ છે. એટલે તો ઇતિહાસમાં જ્યારે પણ કથા કરે ને સંતો, તો એના ઇતિહાસની અંદર ગુણગાન ગાય છે કે આવા ભાવથી ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનની માળા જપવી, ભગવાનની સેવા કરવી, તો હૃદય ખુલ્લું રાખી અને ભગવાનની સેવા કરવી. પ્રેશર આવ્યું હોય, ટેન્શન હોય, અને જબરજસ્તી બાય ફોર્સ, એવી રીતે ભગવાન ના પાડે છે કે એવી રીતે નથી જોતું. પ્રેમપૂર્વક ભગવાન કે મને ફૂલ અર્પણ કરો, તમે જે પણ જમો છો એ મને અર્પણ કરો, હું ભાવનો ભૂખ્યો છું. સોનાની થાળી નહીં હોય તો ચાલશે, મારે સોનાના ગ્લાસમાં તમે જળ નહીં આપો તો ચાલશે. એક ઠીબરકુવો છે ને, એ તમે મૂકશો ને તો ચાલશે, હું સ્વીકાર કરીશ. ભગવાન ભાવના ભૂખ્યા છે, જમો જમાડું ભાવના ભોજન પીરસ્યો છે. મે ભાવનાનો થાળ, ભાવનાનો થાળ નો અર્થ શું છે? 56 ભોગ નથી, એ મારો ભાવ છે ને, તમને હું આપું છું પ્રભુ, તો એને તમે સ્વીકાર કરો, અને બદલામાં શું આપો? તમારી ભક્તિ આપો, તમારો પ્રેમ આપો, કે જન્મો જન્માંતર સુધી હું તમારી ભક્તિ ભૂલું નહીં, તમારી સેવા ન છૂટે મારી. આ ભાવ હોવો જોઈએ ભગવાન પ્રત્યે. સુદામા તો હજી પોરબંદરમાં પહોંચ્યા તો એ જુએ કે ફરીથી દ્વારકામાં તો નથી આવી ગયો ને પાછો. સુદામા વિચાર કરે છે કે ફરીથી હું તો ચક્કર આવે છે, મને લાગે છે હું અંધારામાં રસ્તો ભૂલી ગયો છું અને ફરીથી પાછો દ્વારકા નગરીમાં આવ્યો. પણ ઓલી પત્ની બોલાવે છે, સુશીલા, પત્નીનું નામ શું હતું? સુશીલા, સુંદર શીલા, જેનું આચરણ બહુ સુંદર હોય એ સુશીલા કહેવાય. સુશીલા બેન, સુંદર આચરણ વાળી સુશીલા બોલાવે છે, એક પતિદેવ આવો, આ છે આપણો બંગલો. પણ સુદામા જેવા આવ્યા ને, સુદામાના આંખોમાંથી આંસુ આવી ગયા, અને કે છે ભગવાનને જોવે છે, ભગવાનને યાદ કરે છે કે પ્રભુ તમે આ શું કર્યું, મેં તો માંગ્યું નતું તોય તમે આપી દીધું. પણ ભગવાન હૃદયની અંદર બધી વસ્તુ જોવે છે કે હૃદયમાં શું ઈચ્છા છે. મારો ભક્ત જે પણ ઈચ્છા કરે ને, ભગવાન કે હું એને આપી દઉં છું, જે પણ ઈચ્છા કરશો એ. પણ એના બદલામાં ભગવાન શું માગે છે? મારી માળા કરો, મને પ્રેમ કરો, મને પ્રણામ કરો, તમારી જે પણ ઈચ્છા હશે ને ભગવાન કે હું પૂરી કરીશ નિશ્ચિત. માંગવું હોય તો ભગવાનની આગળ માંગવું. સુદામાએ તો નહોતું માંગ્યું તોય આપી દીધું, અને આપણે પ્રેમથી માંગશું ને તો ભગવાન બધું આપશે. પણ સાથે એટલા પૈસા હોવા જોવે ને, પૈસા એટલે ભક્તિ. જેટલી ભક્તિ હાઈ લેવલની હશે એટલી હાઈ લેવલની વસ્તુ મળશે. આપણને ટોપ લેવલની વસ્તુ જોવે ને, સામે કાંઈ વસ્તુ ન હોય, તોલો સોનું લેવું હોય તો 30,000 રૂપિયા જમા રાખવા પડે. 30 રૂપિયા લઈને જાય તો ઇન્વિટેશન જ્વેલરી ચેન મળી જાય અને આ કાળું કાળું થઈ જાય. એક બે લગ્નમાં, એક બે લગ્નની અંદર આપણે પહેરી શકીએ, પછી પાછું ફેંકવું પડે. તો સુદામાનો ભાવ કે સુદામા મહેલમાં તો ગયા, પણ બાજુમાં છે ને ઝૂંપડી બનાવેલી હતી ને, જે એ બાજુમાં મહેલ બન્યો હતો, અને એ ઝૂંપડીમાં રહીને ભજન કરતા હતા, કોઈ આસક્તિ નહોતી. તો તો ભગવાન કે છે દિયમ આનમ ન ગ્રીણંતી, મારા ભક્તને હું બધી વસ્તુ આપું છું પણ એ લેતો ક્યારે નથી લેતો, સ્વીકારે નથી કરતો. કરોડોપતિ અરબોપતિ હતા, જે સોનાની દ્વારકા હતી એવી સુદામાને મળી ગઈ હતી. તો એ સુદામા તો એ જ કુટિયામાં, જે ઝૂંપડામાં મોટા થયા હતા ને એ જ કુટિયામાં રહી અને પ્રભુનું ભજન કરતા હતા. જમવા જવું હોય તો ત્યાં જતા મહેલમાં, પણ મહેલમાં જઈને એ શું ખાતા, જે કુટિયામાં જે જમતા એ જ જમતા. ઓલા ભલે પત્ની છોકરા બધા 56 ભોગ ખાતા, મારે એની ચિંતા નથી. અને 56 ભોગ ખાવ કે પછી દાળ ને મરચું કે રોટલો ખાવ, એ લોહી લાલ જ થવાનું છે. એવું નથી કે 100 રૂપિયા વાળા બાસમતી ખાવ એટલે લોહી અલગ પ્રકારનું થઈ જશે, પીળા કલરનું કે જાડું થઈ જશે, જાડું થશે તો પ્રોબ્લેમ થઈ જશે. 100 વાળા ખાવ કે 20 વાળા ખાવ. અમુક લોકો તો જોવે ટમાટર ને શાકભાજી એકદમ જરાય દાગ ના હોવો જોઈએ અંદર, બટાકામાં કોઈ વસ્તુમાં. પણ જે રસ્તા પર જે ભિખારી લોકો જે હોય ને, એ લોકો તમે જે અઠવાડો ફેંકો છો ને, એ લોકો વીણી વીણીને ખાય છે તો એ બીમાર પડે છે. અને આપણે ચોખલા એટલા કે ચોખામાં ચોખી વસ્તુને વ્યવસ્થિત રાંધીએ તોય રોજના ટીકડા ખાઈએ છીએ. સારામાં સારી વસ્તુ ખાવાની, સારામાં સારી વસ્તુ પહેરવાની, વ્યવસ્થિત ધોઈ ધોઈને ચોખા, પણ તો ચાલુ ચાલુ જ હોય. બોલો, તાવ છે ને શરદી છે ને ખાંસી છે ને કમર દુખે ને આ દુખે, અને ઓલો ભિખારી રસ્તામાં જે દાળ ભાત ને શાક જે તમે કાલે નાખ્યું હોય ને, એ રોડ ઉપરથી વીણીને ખાય, અંદરથી ધોઈને ખાય, તો એને કઈ નથી થતું. એનામાં ખાલી એટલો ફરક છે કે ભગવાનની ભક્તિ નથી કરતો. જો એ ભગવાનની ભક્તિ કરે ને તો અત્યારે ને અત્યારે ભગવાનને પ્રાપ્ત કરી જાય. એટલે ભગવાન કહેવા માંગે છે કે ભલે હું તમને બધી વસ્તુ આપું પણ એમાં આસક્ત મત થઈ જાઓ કે આના વગર મને નહીં ચાલે, એસી વગર તો મને નહીં ચાલે, ડેનલોકના ગાદલા વગર નહીં ચાલે, જ્વેલરી વગર નહીં ચાલે, ગાડી બંગલા વગર નહીં ચાલે, બધું ચાલશે ભગવાન, ચલાવી લઈશ. કદાચ એક ટાઈમ ભૂખ્યું રહેવું પડે ને તો હું ભૂખ્યો રહીશ, પણ તમારી ભક્તિ જો મળતી હોય તો. આવો ભાવ કરવો જોઈએ, રાખવો જોઈએ. સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયું અને ભગવાને મોહિનીનો અવતાર લીધો અને દેવતાઓને અસુરોને બંનેને અમૃત વેચવાનું હતું. તો દેવ અસુરો તો બધા જે અમૃતનો જે કળશ હતો એ લઈને ભાગે, એક આ બાજુ ભાગે ને એક આ બાજુ ભાગે. અને જેવા સમુદ્ર મંથનમાંથી મોહિની પ્રગટ થયા ભગવાન, એક સાધારણ સંસારની સ્ત્રીને જોઈને જો લોકો મોહિત થઈ જતા હોય, આ તો સાક્ષાત ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરીને આવ્યા હોય. બધા અસુર લોકો તો જોવા માંડ્યા કે આ છે કોણ, ઓલો અમૃત તો એક બાજુ મૂકી દીધો અને મોહિની ની પાછળ ભાગે, આ મારી છે મારી. બાપા જે ગરડા થઈ ગયા, મોઢામાં દાંત નહોતા, ઈ કે આની હારે તો હું જ લગ્ન કરીશ. કેટલી સુંદર લાગે છે. ત્યારે ઓલો છોકરો કે તું ગંડા થઈ ગયા તમે જાઓ, હવે મારે હજી લગ્ન કરવાના છે. બધા લોકો ઝઘડા કરે અને એમાંથી જે બોડીગાર્ડ હતા ને રાક્ષસો જે બળવાન, એ કે લાવ અમૃત લાવ, અને અમૃત લીધું અને મોહિની ભગવાનને, ભગવાન વિષ્ણુને કૃષ્ણને આપી દીધું કે લ્યો આ અમૃત, અમારે આની કાંઈ જરૂર નથી કારણ કે અમે તમારું રૂપ અમૃત પી રહ્યા છીએ, એટલે આ આ સાધારણ અમૃતની અમારે જરૂર નથી. ત્યારે ભગવાન મોહિનીએ કીધું કે આમાં છે ને જે ઉપર ઉપરનું જે પાણી જેવું છે ને એ અમૃત દેવતાઓને આપી દે, એ લોકોને ભગાડી દઉં અને નીચેનું કાઠું કાઠું જે છે ને તમને આપીશ. પેલી છાશ ઉપર ન હોય, પાણી તરે નીચે માલ માલ હોય એના જેવું. પણ અમૃતમાં એવું કઈ હોતું નથી. ઓલા લોકો બધા લોકોને કીધું કે તમે બેસી જાઓ, જેમ ઓલા મંદિરની બહાર ભિખારીઓ કેમ બેઠા હોય એમ અસુરોને બધાને બહાર દીધા બે પગ ઉપર આમ ને બેઠે. અને દેવતાઓને કીધું કે તમે બેસી જાઓ, બધા લોકોને દેવતાઓને અમૃત પીવડાવી દીધું, પીવડાવી દીધું, બધું ખલાસ કરી દીધું, અને એ દેવતાઓ અમર થઈ ગયા. અમરનો અર્થ છે કે એમનું આયુષ્ય જેટલું હોય એટલા વર્ષ સુધી જીવી શકે, કોઈ રોગ ન આવે, કોઈ રોગ ન હોય એમને. ધારો કે આપણું આયુષ્ય 100 વર્ષનું છે તો 100 વર્ષ સુધી આપણે પરફેક્ટ જીવન જીવશું, કોઈ રોગચાળો, કોઈ વસ્તુ નહીં, જે અમૃત પીવે છે. અને ડાયરેક્ટ પછી સ્વર્ગમાં જવાનું હોય, નરકમાં જવાનું, જ્યાં જવાનું જતા રહીએ, પછી રેબાવું ન પડે, દવાખાને ન લઈ જવું, બાટલા ન ચડાવવો પડે, કોઈ વસ્તુ નહીં. તો મોહિની ભગવાને બધાને અમૃત પીવડાવ્યું ને બધા દેવતાઓ અમર થઈ ગયા, પણ હંમેશાની માટે મુક્ત નહોતા થયા. દેવતાઓ અમર થઈ ગયા પણ તોય કે જે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, મરવું તો બધાને પડે છે. આ બ્રહ્મ ભૂના લોકા પુનરાવર્તિનો અર્જુન, બ્રહ્માથી માંડીને એક કીડી સુધી બધાને જન્મ મરણના ચક્કર ચાલુ ચાલુ જ છે. સ્વર્ગના રાજા ઇન્દ્ર હોય કે બ્રહ્મ લોકના રાજા બ્રહ્માજી હોય, બ્રહ્માને પણ મરવું પડે છે. તો આપણા સાધારણ સંસારી જીવોની તો ક્યાં વાત આવે છે. તો દેવતાઓને અમૃત પીવડાવ્યું પણ એ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થયા નહીં. પણ આપણને જે આ ભગવાન દ્વારા, વેદો દ્વારા, શાસ્ત્ર દ્વારા, સંતો દ્વારા જે ભાગવત મળ્યું છે, એ ભાગવત આપણને જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવી શકે છે હંમેશાની માટે. આ ભાગવત કથા અમૃત છે અને ઓલું માત્ર અમૃત છે જે તમારું આયુષ્ય વધારે છે. પણ આ ભાગવત કથા અમૃત તો જીવાત્માને કૃષ્ણ પ્રેમ સુધી પહોંચાડે છે, ભગવાનના ધામ સુધી પહોંચાડે છે. તો આવું જ ભાગવત નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને સંભળાવી રહ્યા છે, અને આ જ ભાગવત સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને સંભળાવી રહ્યા છે, જે આપણે કેટલાય દિવસોથી શ્રવણ કરી રહ્યા છીએ. નારદ મુનિ કહે છે કે હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજને પૂછ્યું કે બેટા તને શું સારું લાગ્યું, ત્યારે પ્રહલાદ મહારાજે કીધું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિ કરવી એ જ મને સર્વશ્રેષ્ઠ લાગે છે. અને આવું જ્યારે કીધું, નિશમ્ય તદ વચો હિરણ્ય કશિપુસ્તદા ગુરુ પુત્રમ ઉવાચેદમ રુષા સ્પસ્ફુરિતા ધર. જ્યારે પ્રહલાદ મહારાજના મુખેથી નવદા ભક્તિનો ઉપદેશ સાંભળ્યો, હિરણ્ય કશિપુ કે છે, રુષા પ્રસ્ફુરિતા ધર, ધર એટલે હોઠ, એના હોઠ ફફડવા લાગ્યા, આંખો લાલ લાલ થઈ ગઈ, અને જોરથી ક્રોધ આવ્યો અને કે છે, બ્રહ્મ બંધો કિમ તત્તે વિપક્ષમ શ્રયતા સતા અસારમ ગ્રાહિતો બાલો મામ નાદ્રત્ય દુર્મતે. હે દુર્મતિ, ગુરુને કે છે, અરે દુર્બુદ્ધિ દુર્મતિ, અને એટલી ગાળો બોલે છે અને એટલો ક્રોધ, અને કે છે કે ઓલા બે જણા આવ્યા સંડ અને અમર, હાથ જોડે છે ને કંપાયમાન થઈ ગયા. ત્યારે હિરણ્યકશિપુ કહે છે, આ તારો બાપ શું બોલે છે. પ્રહલાદ મહારાજને કહે છે, બોલ ગુરુ. બે ગુરુને આવા શબ્દો કે છે કે જ્યારે ધનનો અહંકાર આવી જાય, રૂપનો અહંકાર આવે ને, તો કોઈનું જોવે નહીં. અને હિરણ્યકશિપુ એટલી ગાળો બોલે ને એટલો ક્રોધ, અસારમ ગ્રાહિતો બાલો, આ ખોટું બોલે છે. શું આવું તમે ભણાવો છો ગુરુકુળમાં? ગુરુકુળમાં તમે આવું ભણાવો છો? મેં તમને કીધું હતું કે દાવપેજ કેવી રીતે રમાડવા, ચોરી કેવી રીતે કરવી, રાજનીતિ કેવી રીતે રમવી, આવું શીખવાડવાનું હતું. અર્થ અને કામ કેવી રીતે પેદા થાય એવી રીતે એ શીખવાડવાનું હતું. અને અહીંયા તો ધર્મની વાત કરે છે, તો એના માટે તમને હું વેતન ચૂકવું છું? તમને રહેવા માટે મહેલ આપ્યા છે, બધી સુખ સુવિધા આપી છે, તો તમે આવું શીખવાડો છો? સંતિ હિ સાધવો લોકે દુર્મતે ગાચ્છ વેષિણ તેષા મુદેત્ય ધમકાલે રોગ પાત કી નામિવ. કે છે આ અસાર ખોટું બોલી રહ્યો છે ગ્રાહિત. હવે ભગવાનની ભક્તિ એને ખોટી લાગે છે. આ બધું આ શું છે કે આ તો બધું થર્ડ ક્લાસ છે. ભગવાનની ભક્તિ કરવી થર્ડ ક્લાસ. કળિયુગમાં બધા લોકો એ જ વિચાર કરે કે જો લૂલા લંગડા હોય, કામ ધંધા વગરના હોય ને, એ લોકો ભગવાનની ભક્તિ કરે. હિંમત હોય ને તો એ તો બધા બિઝનેસ કરે. બિઝનેસ શું કરે? થેલો ઉપાડી 10 કિલો ના તડકામાં બધે ગલીએ ગલીએ ભટકવાના. લો ભાઈ નિર્મા. અને સાંજ પડે એટલે જે 200-500 કમાય એટલે ઘરે આવીને મઠો ખાય. આ જીવન એ લોકોનું. પણ ભગવાને આપણને દુર્લભ મનુષ્ય દેહ જે 84 લાખ યોનિઓમાં ભટકીને એક વખત મળે છે, અને એમાંય 50 વર્ષનો છે, અને એમાંય પાછા રોગ ભરેલા છે. બતાવો કોણ રોગ વગરનો છે? એક તો 84 લાખ યોનિમાં ભટકવું પડે. એક યોનિમાં કદાચ વડનું વૃક્ષ આવી ગયું અને એમાં જન્મ મળી ગયો વડના ટેટા. 500 વર્ષ 1000 વર્ષ સુધી એક ને એક શરીરમાં રહેવું પડે. તો આવી તો 84 લાખ યોનિઓ બનાવી છે. 84 લાખ યોનિઓમાંથી જ્યારે પસાર થાય ત્યારે એક વખત મનુષ્યનો દેહ મળે છે. અને એમાં આપણે શું કરી રહ્યા છીએ? સંસારના કામ બધા, બસ બીજું કાંઈ આપણી પાસે સમય જ નથી. ક્યારેક કોર્ટમાં જાય, ક્યારેક બેંકમાં જાય, ક્યારેક દવાખાને જાય, ક્યારેક ઓફિસમાં જાય, ક્યારેક પોલીસ સ્ટેશનમાં જાય. અને ઘરના કામ કરવામાં, સાફ સફાઈ કરવામાં જ ઊંચા આવતા. શરીરની સેવા કરે છે, ચામડાની સેવા કરે છે, પણ આત્માની આજ સુધી આત્માના કલ્યાણ માટે એની કોઈ સેવા નથી. બોલો, આત્માના કલ્યાણ માટે કેટલા જણા બેઠા છે બોલો? અને ચામડાના કલ્યાણ માટે દુનિયા ભટકી રહી છે. બધે ક્યાં હું ચામડાને સુખી કરું? બધાને જ્ઞાન છે કે 50 વર્ષ પછી. 50 વર્ષની ક્યાં વાત કરો છો? આવતી મિનિટ પછી હું રહેવાનો કોઈ ગેરંટી નથી. તો એ ચામડાની સેવા કરે છે, નવડાવો, ખવડાવો, સારા કપડા પહેરાવો અને સુખી કરો. બસ કોઈને પોતાના કલ્યાણ માટે એક ઘડીનો સમય નથી. બોલો, વગર પૈસે મળે છે બધી વસ્તુ. ભક્તિ વગર પૈસે મળે છે અને સુખી થાય એમ છે. પણ ભમરો લખ્યો હોય ને માથે, કપાળ ધોવા જાય, હું આવું છું. સંતિ હિ સાધવો લોકે, તમે તો રાક્ષસો લાગો છો પણ સાધુ, છુપા વેશમાં સાધુ છો અને વિષ્ણુનો પક્ષ લઈને આવ્યા છો. સંડ અને અમરકને પોતાના ગુરુ પુત્રને કહે છે, ખાઓ છો મારું અને કામ કોનું કરો છો? વિષ્ણુનું, કૃષ્ણનું કામ કરો છો. મારા દીકરાને તમે ધર્મના માર્ગે સારા કામે લગાડવાનો હતો, તમે અધર્મમાં લગાડી દીધો. બોલો કે કૃષ્ણનું ભજન કરવું અધર્મમાં લગાડી દીધો. એની બુદ્ધિ પ્રમાણે એને અધર્મ લાગે છે. ભગવાનની ભક્તિ અધર્મ લાગે છે. હવે હું તમને નહીં છોડું, તમને હું દંડ આપીશ. અને હવે તમારો પોલ ખુલી ગયો છે, હવે તમારો પોલ ખુલી ગયો છે. અને જૂઠું અને અધર્મ છે ને જાજા દિવસ ટકતું નથી. હિરણ્યકશિપુ કહે છે કે પાપ વસ્તુ હોય ને, ચોરી ને પાપ, અને દુનિયાની પાછળ જે લોકો ષડયંત્ર રમતા હોય ને, એ જાજા દિવસ ટકતું નથી. ટકતું ગમે ત્યારે એ પોલ ખુલી જ જાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે, સતર્ક રહીને જીવન જીવવું જોઈએ. એટલે ઘણા લોકો એવી રીતે મેં સાંભળ્યું છે કે ચોરી કરવી પાપ નથી, ચોરી કરવી પાપ નથી, પણ ચોરી કરીને જે પકડાઈ જાય ને એ પાપ છે. એટલા માટે બહુ સતર્ક રહેવું જોઈએ. ચોર હોય ને, ચોર એ સૌથી પહેલા બહુ મહેનત કરે. ચોરી કરવી પણ બહુ મહેનતનું કામ છે. કેટલા વાગે જવાનું, ક્યાં આગળ કેટલો માલ પડ્યો છે બધું ધ્યાન રાખે, પેલા રિસર્ચ કરે કે બાઈક કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે છે, છોકરા કેટલા વાગે હોય છે, ટ્યુશન કેટલા વાગે જાય, પતિદેવ ક્યારે આવે છે, બધું રિસર્ચ કરે અને પછી એ લોકો ચોરી કરે એમ નથી કરતા. અહીંયા ચોરી થઈ હતી કે ટ્રેન જેવી માલગાડી પસાર થઈ એટલા વારમાં તો આખું ઘર સાફ કરીને જતા રહ્યા હતા. અમીકુંજમાં ટ્રેન બાજુમાંથી પસાર થઈ, માલગાડી 50 ડબ્બાની આવે એમાં કરતા કરતા આખું ઘર સાફ કરીને જતા રહ્યા. તાળું એ તોડી દીધું ઓલા બધા ધાબા પર. આખું ઘર સાફ થઈ ગયું બોલો 3 વાગે. કેટલી મહેનત કરી છે, કેટલું રિસર્ચ કર્યું છે, એમને ચોરી નથી થતી. પણ એ પકડાઈ જવું ને એ બહુ મોટું. તો કે છે હિરણ્ય કશ્યપ કે સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે. આપણને એમ લાગે કે ઓ મારો મિત્ર, મારી બહેનપણી, પણ આપણને લાગે નહીં કે આપણને છેતરવાયા છે. કેટલું કેટલા પૈસા પડ્યા છે, 1,00,000 ના 2,00,000 કરી દઉં, આવે ઘરે નથી આવતા છેતરવા માટે, અને બધું મંત્રી દેન લઈને જતા રહે હુંગાડીને. લોભીઓના માલ લઈ જાય, સારા કાર્યમાં ક્યારે વાપરે નહીં, લે ભગવાન કી અલ્લાહ આયેગા જોડી ભાઈ લઈ જાય, સારા કાર્યમાં વાપરે નહીં. તો પુરાણોમાં વર્ણન છે, અહીંયા શું કે છે, પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે જ ખુલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવે રોગ રૂપે પ્રગટ થઈને પોલ ખોલી દે છે. પાપ જીવાત્માના હોય ને, એ જીવાત્માના પાપ રોગ રૂપે આવે છે શરીરમાં, જેવા પાપ કરો ને એવા રોગ થાય. તો પુરાણોમાં વર્ણન છે, બ્રહ્મહા ક્ષય રોગી સા, જેને ગાયની હત્યા કરી છે, સ્ત્રીની હત્યા કરી છે, એને ગાય બ્રાહ્મણ અને સ્ત્રીની જે હત્યા કરે છે ને, ટૂપો દઈને મારી દે કે ઝેર પીવરાઈને મારી દે, તો એને ક્ષય રોગ થાય છે, કેન્સરનો રોગ, એડ્સનો રોગ, ભયાનક જે બીમારીઓ છે ને એને થાય. અને આ જીવન એ રોગ જ રોગથી જ ભરેલો હોય જીવાત્મા, એ ભોગવે છે ગયા જન્મનું. બીજું શું કે છે, સુરાપા સ્યાવ સ્યાવ દંતક, જે ગયા જન્મમાં બહુ દારૂ પીધો છે ને એને આ જન્મમાં દાંત બધા કાળા હશે, કાળા કાળા. સ્વર્ણહારી કુતકી, અને જે સ્વર્ણહારી જેને બહુ સોનું ને પૈસા જે ચોરી કર્યા હોય ને ગયા જન્મની અંદર, આ જન્મમાં આખા શરીરમાં રોગ જ ભરેલો હોય, એ ક્યારે હમો થાય જ નહીં, રોજના દવાખાને દોડતો હોય ન કે ભૂવા પાય જતો હોય. અને આગળ કે છે, દુશ્ચર્મા ગુરુ તદ પગહ, દુશ્ચર્મા ગુરુ તદ પગ, અને કે છે કે જે બીજાની સ્ત્રી સાથે, બીજાના પુરુષ સાથે જે ખોટું કાર્ય કરે છે એનું શું કે છે, એને કોઢનો રોગ થાય છે, ડાઘા પડે, શરીરના ચામડીના રોગ હોય ને એને આ જન્મમાં ભોગ ભોગવશે, પણ આવતા જન્મમાં એને રોગ થશે. કોઢનો રોગ આ જીવનમાં થયો હોય ને એ ગયા જન્મોની આ કમાઈ છે, એની કમાણી જે આ જીવનમાં ભોગવી રહ્યા છે. કોઢનો રોગ થાય, ચામડીનો રોગ થાય, અલગ અલગ પ્રકારના રોગ, ચામડીના રોગ. તો આવી રીતે અલગ અલગ ઘણા બધા પાપના ફળ શું છે એ બધા લખેલા છે, નકી બધાને ન થાય. અમુકને તમે જુઓ શરીર નિરોગી હોય, દેખાવમાં રૂપાળ આવે, બધું હોય, કારણ કે એ સ્વર્ગમાંથી જીવ આવેલો છે અને એ સારું જીવન જીવેલો છે એટલે એને સારું શરીર મળ્યું છે. અને અમુક શરીર તમે જુઓ કે બિચારા રોગેથી રેબાતા હોય, પણ આ જીવનમાં એ સારું જીવન જીવે છે, ભલે દુઃખ પડે ગમે તે થાય, પણ એ સારું જીવન જીવે. એ જોવે છે, વિચાર કરે છે કે હું ગયા જન્મના કરેલા કર્મ ભોગવી રહ્યો છું. અને આવું જ્યારે કીધું ત્યારે ગુરુ પુત્ર તો ચરણોમાં પડી ગયા. ષંડ અને અમર્ક બંને ચરણોમાં પડી ગયા અને ચરણોમાં પડીને ક્ષમા યાચના માંગે છે કે આ બધું કોણે શીખવાડ્યું. ત્યારે કહે છે નમત પ્રણીતમ, અમે નથી શીખવાડ્યું. તો આ કોણે શીખવાડ્યું? કોઈ બહારનો આવ્યો? કે અમે તો ગેટ બંધ કરી નાખીએ છીએ, કોઈ અંદર આવતું જ નથી બહારનો. ન પર પ્રણીતમ, ન કોઈ બીજાએ કોઈ શીખવાડ્યું નથી. તવેન્દ્ર શત્રુ, હે ઇન્દ્ર શત્રુ, નમત પ્રણીતમ, અમે નથી શીખવાડ્યું આ કૃષ્ણ ભક્તિ કરવી. કારણ કે હિરણ્યકશિપુ યુનિવર્સિટીમાં આવો વિષય જ નથી ગીતા ભાગવતનો. ન પર પ્રણીતમ, અને બહારનો કોઈ આવ્યું નથી તો કોણે શીખવાડ્યું? નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન, આ તો સ્વાભાવિક જન્મજાત ભક્તિ છે જન્મોની. પ્રહલાદ મહારાજ કે છે, ગુરુપુત્ર કે છે, ષંડ અને અમર કે છે કે નૈસર્ગિકી મતિરસ્ય રાજન, આ તો માતાના ગર્ભમાં જ આ જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યો છે 5 વર્ષનો બાળક. એટલે તો ડરતો નથી ભગવાનની ભક્તિ કરવામાં. માતાના ગર્ભમાં પ્રહલાદ મહારાજે 36,400 વર્ષ સુધી આ જ ભાગવત શ્રવણ કર્યું હતું નારદ મુનિના મુખેથી. એમના ગુરુ કોણ? નારદ મુનિ છે. નારદ મુનિએ 36,400 વર્ષ સુધી આ ભાગવત સંભળાવ્યું હતું. એટલા માટે ભક્ત રાજ, ભક્ત શિરોમણી શ્રી પ્રહલાદ મહારાજ આપણે કહીએ છીએ. ભક્તોમાં શિરોમણી છે, ભક્તોના રાજા ભક્તરાજ. નારદ મુનિ કહે છે ગુરુણેવ પ્રતિપોક્તમ ભૂય આહા સુરસુતમ ન ચેદ ગુરુમુખિયમ કુતો અભદ્રા અસતિમતી. નારદ મુનિ કહે છે યુધિષ્ઠિર મહારાજને કે હે યુધિષ્ઠિર, જ્યારે ગુરુપુત્ર એ કીધું ત્યારે પ્રહલાદ મહારાજને પૂછે છે કેવી રીતે? ગળું પકડીને, બાજુમાં ખોળામાં બેઠો છે અને જોરથી ગળું પકડીને કહે છે. ક્રોધ આવે એટલે, માતા પિતાને ક્રોધ આવે એટલે નથી, ક્રોધ બે ચાર બળગાડી દે કાળ મૂઠો. કેટલી એ ગાળો બોલે ગજબની. પણ એ જન્મજાત સંસ્કાર છે, અહીંયા ગયા જન્મનો વેરી છે. દીકરો હોય, દીકરી હોય, વહુ હોય, પતિ હોય, કોઈ પણ હોય, જોઈ આપણને દુઃખ આપતો હોય ને, સમજી લેવું જોઈએ ગયા જન્મનો વેરી છે અને મને અત્યારે મળ્યો છે, ભટક્યો છે. તે એ પૂરું કરવું જ પડશે કર્મ. આપણે જે કર્મનું બંધન લાગેલું છે ને એ પૂરું કરવું જ પડે. પણ દુઃખી થઈને અમુક લોકો કરે ને અમુક લોકો સુખી થઈને કરે. ભલે ને બોલતા આંધો હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે, એના સિવાય આપણો ઉદ્ધાર. અને આ જપશું તો જ મટશે એ કર્મનું જે ફળ છે ને, આ કરશું તો જ મળશે. ભગવાનનું નામ જેટલું વધારે લેશું, ભગવાનની ભક્તિ જેટલી કરશું, એ કર્મના બંધનમાંથી નીકળશું. આપણા બધા જે હાથની રેખાઓ, કપાળની રેખાઓ, આપણી જે નસીબ ને કિસ્મત છે ને, એ ભગવાનના નામથી છૂટશે. હિરણ્યકશિપુ એ પ્રહલાદ મહારાજને પૂછે છે કે તારી આવી મિથ્યા અસત બુદ્ધિ કેમ થઈ ગઈ? તારી બુદ્ધિ પહેલા તો સારી હતી નાનપણમાં, હવે કેમ બગડી ગઈ? મોટા થાય એમ ખોટા થાય, હવે કેમ તારી બુદ્ધિ બગડી? 5 વર્ષના બાળકની બુદ્ધિ બગડે? એ તો ભગવાનનું બાળક હોય. નથી કહેતા કે આ ભગવાનનું રૂપ છે અને આ ભગવાનની ભક્તિ કરે છે, એને નથી ગમતું બોલો. અને આપણે કરાવી છે પણ કરતા બધા ટોટલી 99% પાપ વૃત્તિમાં જ લાગેલા છે. માતા પિતાને, સમાજને, બધાને રમાડી નાખે બોલો. 5 કે 10 વર્ષના હોય ને આપણા કરતા બુદ્ધિમાન બધા, કેટલા બુદ્ધિશાળી હોય બધા. અને અહીંયા પ્રહલાદ મહારાજ 24 કલાક ભગવાનનું સ્મરણ કરે છે, બસ એમને બીજું કોઈ દેખાતું જ નથી ને. આગળ આવશે કે એને એના પિતા કેવા કેટલા મોટા રાક્ષસ કહેવાય, કે એની કેટલી કેટલી સજા આપી છે. પ્રહલાદ મહારાજને પૂછે છે કે તારી આવી બુદ્ધિ કેમ બગડી ગઈ છે, અને કેવી રીતે તારામાં ભક્તિ આવી અને અમારામાં કેમ નથી આવતી? અમારે પણ બહુ ઈચ્છા છે, આપણામાં બહુ ઈચ્છા છે કે નથી આવતી, કેમ નથી આવતી, એનું કારણ શું છે? ત્યારે પ્રહલાદ મહારાજ પૂછ કે છે, શ્રી પ્રહલાદ ઉવાચ, મતિન કૃષ્ણે પરત સ્વતોવા મિથોભી પદ્યેત ગૃહવતાનામ અદાંત ગોભી તવિષિતામ તમિષ્ટ્રમ પુનઃ પુનઃ ચરવિત ચરવણાનામ. પ્રહલાદ મહારાજ પોતાના પિતાને કહે છે, મતિન કૃષ્ણે, ભગવાનમાં મતિ કેમ નથી લાગતી? તો કે છે, પુનઃ પુનઃ ચરવિત ચરવણાનામ, ચાવેલું ચાવે છે બધા, એટલે ભગવાનમાં મતિ નથી લાગતી, અને આ સંસાર જ બધાને સારો લાગે છે. અદાંત ગોભી અવિષિતામ તમિષ્ટ્રમ, તેમની ઇન્દ્રિયો વશમાં નથી. ગોભી એટલે ઇન્દ્રિયો, અને કે છે પુનઃ પુનઃ ચરવિત ચરવણામ, એટલા માટે કે છે મતિ ન કૃષ્ણ, એટલા માટે દરેક જીવાત્માની મતિ ભગવાનમાં નથી લાગતી. ચાવેલું ચાવી રહ્યા છીએ આપણે, ચાવેલું ચાવી રહ્યા છીએ, થૂકેલું ગળી રહ્યા છે. વારંવાર મનુષ્યનો દેહ મળ્યો, પણ એ મનુષ્યના દેહમાં જે અત્યારે જે કાર્ય કરતા રહ્યા છે ને, એ ગયા જન્મમાં એ જ કરતા આવ્યા છે, અને હવે જો આપણે નહીં સુધરીએ ને, તો આવતા જન્મ પણ આ જ રીત છે. અત્યારે પાલનપુરમાં છે, પછી ક્યાંક અમેરિકામાં, ક્યાંક લંડનમાં, ક્યાંક બીજો દેશ છે. આ સગાવાળા સંબંધી કોઈ નહીં હોય, આ શરીરે નહીં હોય, આવું રૂપે નહીં હોય, પણ મન બુદ્ધિ અહંકાર આત્મા ને પરમાત્મા અંદર જે છે ને, એ તો સાથે ને સાથે જ આવશે. આપણા જે વિચારો, વાણી, સંસ્કાર, બુદ્ધિ, જે પણ વસ્તુ છે, આવતા જન્મમાં સાથે આવશે, પણ આવતા જન્મમાં કઈક બીજું રૂપ હશે, નાક નાનું હશે, ચાઇના જેવા લાગતા હશે, ત્યાં જન્મ લેશું, એટલે એવા. અત્યારે અહીંયા ભારતમાં જન્મ લીધો છે. મતિન કૃષ્ણે પરત સ્વતોવા, પુનઃ પુનઃ ચરવિત ચરવણામ, શેરડીનો રસ પીધો છે મશીનમાં, ખબર નાખે, 2-3 પછી વાળી વાળી નાખે, જોયું છે ને. હવે એ શેરડીના સાઠા અંદર નાખે છે, વાળી વાળી નાખે, પછી રસ આવવાનો છે. તો આપણે પણ નાનપણનું જે સુખ છે ને, બહુ આનંદ આવે, પછી એમ લાગે ના ના, હવે મોટો થઈશ તો હજી સુખ મળશે, પણ શેરડીનો સાઠો એક વખત રસ નીકળે, બે વખત નીકળે, પછી નીકળવાનો છે. અને જેમ જેમ મોટા થાય, કોલેજ જાય ને, કોલેજ સુધી સુખ હોય, કમાવાનું ડાયરેક્ટ કેવું પડે, 500 ની નોટ આપો, 1000 ની નોટ આપો, ખાલી એટલું કે એટલે બાપા ને માં આપી દે, બાઇક જોવે છે, લેપટોપ જોવે છે, કપડાં જોવે છે, 9 દિવસનો પાસ જોવે છે, બધું મળી જાય. પણ પછી કોલેજ પતે એટલે ચાલુ થઈ જાય ડ્યુટી, 12 કલાક 15 કલાકની, પછી દુઃખ ચાલુ થઈ જાય, પછી જે રસ હતો એ બધો નીકળી ગયો, હવે કઈ રે, પછી ગમે જેટલા મશીનમાં નાખો, લગ્ન કરો, છોકરા થાય, પછી તો ના ના, આવતા વર્ષે સુખી, પણ સુખી થવાના નથી. પુનઃ પુનઃ ચરવિત ચરવણા નામ, અને આવા કેટલાય જન્મ વીતી ગયા, પણ હજી સુધી સુખ મળ્યું ના ના, હમણાં જ 2 વર્ષ પછી સુખી થઈ જઈશું, બહુ આવશે ને, એટલે જેને આવી એને પૂછી આવો જઈને, અમાર તો આવશે, અમારે દિવાળી આણું કરાવવાનું છે, વૈશાખ મહિનામાં આણું કરાવવાનું છે, આવે એટલે જુઓ એનો રંગ બતાવે, અને જેને નથી એ તૈયારી કરી જુઓ, અને પછી મને કહેજો, હું તો અહીંયા જ છું, હું ક્યાં બહાર જવાનો, કે ના ના, અમારે તો બહુ સુખ છે, તમે કહેજો તો હું માની લઈશ કે ના ના સુખ છે. બધાના મન અલગ છે, વિચાર અલગ છે, બુદ્ધિ અલગ છે, અને એ બીજાના ઘરેથી સેટ થઈને, બીજાના ઘરેથી આવી હોય, પારકા ઘરેથી, અને એને આ ઘરમાં સેટ ન થાય, આપણે આપણી બુદ્ધિથી ચાલતા હોય, એની બુદ્ધિથી ચાલે, એટલે જામવાનું જ નથી. પુનઃ પુનઃ ચરવિત ચરવણામ. બીજું એક દક્ષાંત આપું તમને કે નાના નાના છોકરાઓ ચિંગમ ખાય, રૂપિયાની ચિંગમ આવે ને, તમે એક વખત જ્યારે કાગળ કાઢીને અંદર મોઢામાં નાખો તમને બહુ ટેસ્ટ આવશે. બે ત્રણ ચાર વખત ચાવો પછી કોઈ ટેસ્ટ આવે છે? ગમે જેટલા આખું જીવન ચાવ ચાવ કરો પણ કોઈ ટેસ્ટ આવવાનો છે? એવી રીતે પ્રહલાદ મહારાજ કહે છે કે પુનઃ પુનઃ ચરવિત ચરવણા નામ, વારે વારે ચાવેલું ચાવીએ છીએ જેમ ચિંગમ ચાવીએ. આપણને એમ લાગે બે વર્ષ પછી સુખી થઈ જઈ, હવે બસ આટલી લોન લીધી છે પતી જાય ને પછી સુખી થઈ જશું, કોઈ બંગલામાં લીલા લહેર હિંચકામાં. ક્યારે સુખ નહીં મળે. જેમ જેમ આપણે એક દુઃખ ને દૂર કરવા જશું ને બીજા પાંચ દુઃખ લાઈનમાં ઉભા છે તમારી આગળ, પાંચ દુઃખ પેન્ડિંગમાં ઉભા છે. બોલો, એક બિલ ભર્યું નથી, બીજા પાંચ તૈયાર જ પડેલા છે. એક વહુ લાઈ નથી, બીજા બે ચાર છોકરા હોય કે અમારે હવે લગ્ન કરવાના છે. બોલો, દુઃખ સિવાય કઈ મળતું? પણ આપણને માયા શક્તિ એવું કપડા પહેરાવી દીધા છે કે આપણને ખબર પડતી જ નથી. જેવી રીતે બોમ્બ સ્ફોટ ત્યાં થાય ને, બોમ્બ સ્ફોટ તેવા કપડા પહેરે, ખબર છે? જ્યાં આગળ બોમ્બ મૂકેલો હોય તો એ લોકો એવા કપડા પહેરીને જાય તો એ લોકોને કાંઈ થાય. એવી રીતે માયા શક્તિ આપણને એવા કપડા પહેરાવી દીધા છે કે અંદર તો દુખી થઈએ છીએ પણ બહારથી સેન્ટ નાખે ને પાટલા પહેરે ને આમ એકદમ ઠાઠ માઠ. લગ્નમાં તમે જુઓ ગેટ ઉપર ઉભા હોય લાઈન ટુ લાઈન બધા, આપણને લાગે આના જેવા કોઈ સુખી જ નથી. આપણને એમ લાગે કે કેટલા લોકો સુખી છે પણ લગ્ન પતી જાય પછી બધા લોકોને ટેન્શન, બધા લોકો ઓવર ટાઈમ ચાલુ થઈ જાય. કારણ કે ખર્ચો કર્યો હોય ને 10-15 પેટી લોખંડની ના હો, ઘણા લોકો કેમ કે 15 પેટી એટલે લોખંડની નહીં, 10-15 પેટી એટલે કેશ રૂપિયાની પેટી. તો દરેક વ્યક્તિ દુખી છે અને આપણે દુખી નથી. જેટલા મોટા મોટા રાજાઓ ભવિષ્યમાં થઈ ગયા બધા લોકો દુખી હતા. સહસ્ત્ર બાહુ દસ બદન આદની તો બચે ન કાલ બલીતે, હમ હમ કરી ધન ધાન સવારે અંત ચલે ઉઠરીતે. સહસ્ત્ર બાહુ કાર્તવીર્ય અર્જુન, જેને 1000 બાહુ હતી, 1000 હાથ હતા, તો એ ભગવાન એના વધ કરી નાખ્યો. કેટલી શક્તિ હતી એની પાસે પણ તોય કાર્તવીર્ય અર્જુન મરી ગયો. એને વિચાર હતો કે હું આ જીવન અમર બની ગયો છું પણ તો એને મરવું પડ્યું. તમારી સામે બીજું દ્રષ્ટાંત હિરણ્યકશિપુ, દિવસે ન મરું રાતે મરું કેટલું માંગી લીધું તું તો એ ભગવાને ફાડી દીધો ને, છાતી ફાડી નાખી. રાવણ કે છે હમ હમ કરી ધન દાન સવારે, રાવણને સોનાની લંકા હતી અને સોનાના પલંગ ઉપર ઊંઘતો. 10-10 માથા વાળો રાવણ જે અમર બની ગયો તો બ્રહ્માજી ને શિવજી પાસે વરદાન માંગ્યું હતું તો એને મરવું પડ્યું હતું ને. 32 બાણ મારવા પડ્યા હતા, ભગવાનને પરસેવો છૂટી ગયો હતો. વિભીષણે કીધું કે એને નાભીમાં કુંડ છે અમૃતનો, ત્યાં એક બાણ મારો ત્યારે એનું મૃત્યુ નિશ્ચિત છે. રાવણના નાભીમાં અમૃત કુંડ હતો અને એ કુંડ એમાં જો જ્યારે માર્યું ને એ કુંડ ફૂટી ગયો ને તરત જ એનું મૃત્યુ થઈ ગયું. તો અહીંયા આગળ કહે છે કે કોઈ વ્યક્તિ સુખી નથી, દરેકે દરેક વ્યક્તિ દુખી છે. સહસ્ત્ર બાહુ દસ બદન આદની તો કે છે બચે ન કાલ બલીતે, હમ હમ કરી ધન ધાન સવારે અંત ચલે ઉથરીતે. આપણને બધાને ખબર છે કે એક વિશ્વ પ્રખ્યાત હિટલર થઈ ગયો, હિટલર બધાને ખબર હશે, જે અભણ હશે ને એ લોકોને ખબર. હિટલર જે બહુ બળવાન હતો બાર દેશનો અને પોતાની શક્તિ પર એને બહુ ગર્વ હતો કે હું બધા કરતા શક્તિશાળી છું, પણ એ હિટલર છે ને અંડરગ્રાઉન્ડ ભોયરામાં જઈને આત્મહત્યા કરી મરી ગયો, એને કેન્સરનો રોગ થઈ ગયો હતો. બધાને મરવું પડે છે, કોઈ વ્યક્તિ બાકી નથી. કદાચ કોઈ એમ કહે ને કે હું મુંબઈ જતો રહું ત્યાં મૃત્યુ નથી, બધી જગ્યાએ, મુંબઈમાં છે, અમેરિકામાં છે, લંડનમાં છે, બધી જગ્યાએ. ક્યારે એવું જોયું કે કોકને અંદર ખાડો ખોદીને દફનાવ્યો અને પછી બે દિવસ પછી બહાર નીકળ્યો? કોઈ દિવસ એવું સાંભળ્યું છે? દુનિયાનો કોઈ ખૂણો બાકી હોય તો મને કહો કે કોઈ જીવતો છે? આજથી 100 વર્ષ પહેલાના વ્યક્તિ લઈને આવો મારી પાસે, કોક કોક હશે, વધ્યું હશે, 100, 102, 105, 106 એટલે ટળી ગયા, વધારે નહીં જીવે. અને હવે પછીની પેઢી કોઈ 100ની ક્યાં વાત કરો, 50 નહીં જોવે. દરેકને મરવું પડે છે, જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને આ મનુષ્ય દેહમાં દુઃખ નિશ્ચિત છે, પણ આ મનુષ્ય દેહ શેના માટે મળ્યો છે એ જ કોઈને ખબર નથી. કે પ્રભુનું ભજન કરવા માટે મળ્યો છે, જેટલો સમય મળે એટલો પ્રભુનું ભજન કરીએ, ભક્તિ કરીએ. તો આ તો કઈક બીજું લઈને બેઠો છે, બીજી દુકાન કરીને બેસી ગયા છે. જે એરિયામાં જે દુકાન ચાલતી હોય ને એ દુકાન નાખો તો ચાલે, પણ આપણે મનુષ્ય શરીરમાં બીજી દુકાન કરીને બેઠા છે, ભોગ ભોગવવાની. તો ભોગ છે ને પશુ યોનિમાં ભોગ મળે છે. આપણી બહુ ઈચ્છા હોય, ભૂખ લાગે ને આપણને એમ લાગે કે બધું ખાઈ જવું, આપણને ન થતું ક્યારે? પણ ભોગ ભોગવવા માટે મનુષ્ય દેહ નથી મળ્યો. નાયમ દેહો દેહ ભાજામ નિલોકે કષ્ટાન કામાન અરહતે વિડ બુજામીએ. વિડ બુજામીએ કે પશુ યોનિ, પશુ લોકો આવો ભોગ ભોગવી શકે છે. તમે જુઓ હાથીને કેટલા ટન ખાઈ જાય અનાજ, શાકભાજી ને ફળ ફૂલ બધું ખાઈ જાય, આપણે ખાઈ શકીએ? ઘણા લોકો કે હું, મારે બહુ વાર સુધી સૂવું છે, આજે તો શનિવાર રવિવાર છે ને સૂઈ જાઉં, કોઈ ઉઠાડતા નહીં, કાનમાં રૂ નાખી અને ગુદડું ઉઠીને સૂઈ જાય, પણ પછી કંટાળો આવે, પછી એમને જ ખાલી ક્યારેક આમ ફરે ક્યારેક આમ ફરે, ઊંઘ આવે જ નહીં. પણ ભાલુ જે રીછ હોય ને એ 6-6 મહિના સુધી ઊંઘે છે. ભગવાન કહે છે ભોગ ભોગવવા હોય ને તો પશુઓની છે. મનુષ્ય યોનિમાં માત્ર ભગવાનનું ભજન કરવા માટે, ત્યાગ કરો, ત્યાગથી જીવન જીવવા માટે મળ્યું છે. કોઈ એમ કે ને કે સંસારમાં સ્ત્રી અને પુરુષનું સુખ સર્વશ્રેષ્ઠ છે, પણ મનુષ્ય કરતા કબૂતર 15 વખત સુખ ભોગવે છે, 20 વખત સુખ ભોગવે છે દિવસમાં. કૂતરાઓ જુઓ, પશુઓની અંદર ભોગ છે, મનુષ્યોની અંદર ભોગ નથી. મનુષ્યની યોનિની અંદર ભક્તિ કરવા માટે જીવન મળ્યું છે, અને આ અવસર જો ચૂકી ગયા તો ખાશો જમના માર. ભાઈ તું ભજી લે ને કીર્તાલ, ભક્તિ કરી લે, ને કે એક એક સેકન્ડ, જે ઘડિયાળના જે કાંટા છે ને, આ કાળ બધાને ખાઈ રહ્યો છે, કોઈ બાકાત નથી, તમને કે મને, બધાને કાળ ખાઈ રહ્યો છે. પણ એક એક કાંટો જ્યારે નીચે જાય છે ને, આપણે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ. એક એક સેકન્ડ જેમ વળે છે ને, આપણે કાળ એટલે મૃત્યુ તરફ, આપણે સિદ્ધપુર તરફ જઈ રહ્યા છીએ ધીરે ધીરે, વગર પેટ્રોલે. તો અમુક લોકો કાળદર સુધી પહોંચી ગયા છે, અમુક લોકો છાપી મજાદર પહોંચી ગયા છે, હવે થોડોક બાકી છે અંતર, બસ 2-3 કિલોમીટર. એ 2-3 કિલોમીટરમાં જો થોડુંક ભજન કરી તો એ હામો આવશે. ભગવદ ગીતા ખોલો, 2 અધ્યાય 40મો શ્લોક ભગવદ ગીતા. નેહા વિક્રમ નાસો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, મારું થોડુંક પણ ભજન કર્યું છે ને તો મારા ભક્તને કાળના મુખમાંથી ઉગારી દઈશ, કદાચ આ શરીરને છોડી દેશે, પણ એની અધોગતિ ક્યારે, ભૂત પ્રેતીઓનીમાં ક્યારે નહીં જાય. ભગવાનનું ભજન કર્યું છે ને, ભક્તિ કરી છે ને, કદાચ કોક મરી ગયો, પહેલી વસ્તુ તો અકાળ મૃત્યુ ક્યારે થતું, જે ભગવાનનું ભજન કરે છે એક દાખલો મને તમે બતાવો કે જેનું અકાળ મૃત્યુ થયું હોય. પણ જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે ને, કદાચ મરી ગયો, શરીર છોડી દીધું ને, તો કે છે સુચિનામ સેમિતામ ગ્રહે યોગો ભષ્ટિ અભિજાય તે. કોઈને શ્રીમંત પરિવારમાં જે પૈસા વાળા હોય, શ્રીમંત ધનવાન હોય ને, એવા ઘરમાં હું એને જન્મ આપું છું. અને જ્યાં આગળ ભગવાન કહે છે મારી ભક્તિ થતી હોય ને એ ઘરમાં હું એને જન્મ આપું છું. અને ખરાબ કર્મ કરશો તો ભંગિયાના ઘરે ઝાડુ મારશે, દારૂ પીશે, સાંજે જે 100 રૂપિયા કમાય ને એ એમાં જ નાખી દે. તો જીવન સારું જીવો. અને આપણે આપણા કુળ પરિવારમાં જેવું સારું જીવન જીવશું ને આપણી આવનારી પેઢી પણ એવું જીવન જીવશે, ભક્તિના માર્ગે લાગશે. આપણે જ માળા ન કરવી હોય, ભક્તિ ન કરવી હોય, એકાદશી વ્રતનું પાલન ન કરવું હોય તો ઘરમાં બીજા કરવાના છે? ઠાકોરજીને થાળ ધરાવીને નહીં જમશું તો આપણી પેઢી આવનારી કરશે? પણ જેવી જ નવી વહુ ઘરમાં આવશે ને તો જોશે કે મારી સાસુ છે કે મારા સસરા છે કે મારા પતિદેવ ભગવાનને ઠાકોરજીને અર્પણ કરીને જમે છે, તો મારે પણ એવી રીતે જમવું છે. મારા ઘરમાં મારા સાસરા પક્ષમાં બધા લોકો ભગવાનની માળા કરે છે તો એને પણ જિજ્ઞાસા થશે કે નાના તમે શું કરો છો? તો બેટા અમે માળા કરીએ છીએ ભગવાનની, તો મારે પણ માળા કરવી છે. તો યદ યદ આચરતી શ્રેષ્ઠ તત તત એવ ઇતર જન. મોટા લોકો જેવું આચરણ કરશે ને નાના લોકો એવું વર્તન કરશે. તમે જુઓ નાના નાના બાળકો, એને પગે લાગવાનું શું ફળ છે એને ખબર નથી, પણ મમ્મી પપ્પા કે દાદા દાદી જ્યારે ભગવાનને પગે લાગે ને તો દીકરાએ પગે લાગે. અને એ આદત છે ને એ મરી જશે ને તો એને આદત છૂટવાની. એટલે કોમાર આચરેત પ્રાજ્ઞો, પ્રહલાદ મહારાજ કહે છે કે નાનપણથી જ બાળકોને ભક્તિના સંસ્કાર આપવા જોઈએ. એટલે તો અહીંયા ભક્તિ વેદાંત પાઠશાળા ચાલુ કરી છે, પણ કેટલા આવે છે બોલો? અમૂલ્ય શિક્ષણ મળે છે ઘરે બેઠા બેઠા, પણ તોય કોઈની પાસે સમય. અમારા છોકરાને તો શરદી થઈ ગઈ, ફોન કરવામાં આવે ને કેમ આયા નથી, શરદી થઈ ગઈ કેમ? રાતે ગરબા રમ્યા હોય ને એટલે 2 વાગે હોય છે, શરદી થઈ ન હોય પણ ઉજાગરો હોય. પણ ખોટું તો બોલવું પડે ને ગુરુજીની આગળ, શું કરે બોલો? સ્કૂલમાં તો લેટર લખીને આપવો પડે ન જાય તો, ત્યાં તો કારણ કે એના વગર ચાલે એમ નથી. સ્કૂલમાં વગર છોકરો જો છોકરાને તો તરત કાઢી મૂકે, અને અહીંયા તો કાઢી મૂકે કાંઈ વાંધો નહીં. તમારે જરૂર છે, અમારે થોડી છે, તમારે જરૂર છે અમારા છોકરાને સુધારવાની. અમારે જરૂર, તમારો જીવ બળે છે, અમારે તો બળતો નથી, ભલે અમે મા બાપ રહ્યા. બોલો, પૈસા ખર્ચીને, ધન ખર્ચીને, સમય આપીને આટલું બધું આયોજન થાય છે. બોલો, ગળું દુખે ક્યારેક ક્યારેક માલિશ કરવી પડે, જોર જોરથી બરાડા પારવા પડે, કેટલી મહેનત કરવી પડે, થોડુંક તો ઉતરે એમ થાય. તો બોલ, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, થોડોક તો અંતર આવશે અને નિશ્ચિત આવશે, ભગવાન કૃપા કરશે. કે છે મતિન કૃષ્ણે પરત સ્વતોવા મિથો બિબદ્ધિત ગૃહ વ્રતાનામ. બધાએ ગૃહ વ્રત, એક વ્રત લઈ લીધું છે. કયું વ્રત છે? કે ઘર છોડીને ક્યારે એક ડગલું બહાર જઈએ. વ્રત તો બહુ બધા છે, એકાદશીનું છે, ફૂલ કાજળીનું છે, દશામાનું છે, નવ નોરતાનું વ્રત છે, અલગ અલગ વ્રત છે. પણ આ એક બીજું વ્રત છે, એવું કેવું છે કે છે ગૃહ વ્રતાનામ. પ્રહલાદ મહારાજ કહે છે કે બધાએ વ્રત લઈ લીધું છે કે ઘર છોડીને એક ડગલું બહારની. ગુરુવાર હોય કે રવિવાર હોય, અહીંયા તો 2 રજા થાય, એક ગુરુવારે રજા મળે, એક રવિવારે મળે. ગુરુવારે રજા મળે કે રવિવારે રજા મળે, એ બરમોડા પહેરીને સોફા પર બેઠા બેઠા રિમોટમાં ટીવી જોશું, પણ મંદિરે નહીં જઈએ, માળામાં હાથ નહીં નાખીએ. આવો વ્રત બધાએ લઈ લીધો છે, ગૃહ વ્રતાનામ. આપણે ભગવાનને વચન આપી દીધું છે કે ભગવાન ગમે તે થઈ જાય, પણ તમારી આગળ તો ક્યારે તમારા મંદિરમાં દર્શન કરવા ક્યારે નહીં આવું. નાનપણમાં મેં એક પિક્ચર જોયું હતું, હજી પણ મને મગજની અંદર યાદ છે, પણ હવે કામ લાગે છે. દીવાર પિક્ચર, બચ્ચનનું ને ઋષિ શશી કપૂરનું. ઈ માતા અને દીકરો જે શશી કપૂર રોજ મંદિરે દર્શન કરવા જાય, પણ ઓલો જે બચ્ચન છે ને એ ગેટ ઉપર જ ઉભો રહે દરવાજા ને મંદિર આગળ. ઈ કે મારે ભગવાનની જરૂર નથી, તમારે જરૂરત જાઓ. પણ છેલ્લે છેલ્લે જયારે મંદિરમાં જ મર્યો હતો, એ મંદિરમાં જ મર્યો. આજે હું પહેલી વાર તારા દ્વારે આવ્યો છું, છેલ્લે છેલ્લે એ પિક્ચરમાં આવે છે. તો આપણી બુદ્ધિ આપણે જયારે છેલ્લે છેલ્લે કફ પિત્ત જયારે નીકળશે ત્યારે આપણે જશું. પછી તો એ વાણી નહીં આવે, આંખેથી દર્શને ન કરી શકીએ, અને શરીરના લકડીના ટેકે ટેકે જઈ પણ નહીં શકીએ. અત્યારે શરીર સમર્થ છે તો એ કાર્ય કરી લેવું જોઈએ. ગ્રીહ વ્રતાનામ, પાકું વ્રત લીધું છે કે ઘર છોડીને બહાર નહીં જાઉં. પણ ભગવાન કેટલા દયાળુ ને કેટલા કૃપાળુ છે, એ જોવા છે કે સંસારી લોકો ભલે બહાર ન આવતા પણ હું રોડ ઉપર આવીશ અને એ લોકોને દર્શન આપીશ. એટલે જગન્નાથ બલદેવ અને સુભદ્રા એમની રથયાત્રા નીકળે છે. બોલો, ભગવાન કેટલા કૃપાળુ છે કે જે લોકો નાસ્તિક છે, પાખંડી છે, ધૂર્ત છે, એ લોકોને દર્શન દેવા માટે ભગવાન રોડ ઉપર આવી જાય છે. હવે આનાથી વિશેષ કૃપાળુ કોઈ છે ભગવાન? કે ગમે તે કરી બારી તો ખોલશે અને મારા દર્શન કરશે ને તો એના પાપ ધોવાઈ જશે. બોલ, આમ બારી કરીને થોડું ખોલે કેટલા જણા છે? પ્રભાત ફેરી નીકળે ને એટલે બધા જોવે બારીઓ ખોલી ખોલી, નગર સંકીર્તન નીકળે ને. પણ ભક્તો તો એને કોઈ શરમ લાજ કોઈ હોય નહીં, એ તો ધૂનમાં કીર્તન કરતા કરતા જતા રહે, ભગવાનના કીર્તન કરતા કરતા. પુનઃ પુનઃ ચરવિત ચરવના નામ. તો ઘણા લોકોને આપણે કહીએ ચાલો ને, ચાર થી છ કથા ચાલે છે, બહુ સુંદર પ્રવચન છે, મહાપ્રસાદ છે, પંખાની હવા છે, કોઈ દુઃખ નથી. તમારી ઈચ્છા હોય તો તમારે કદાચ બેસી ન શકતા હોય તો ખુરશી સોફા મૂકી દઈએ, આવો. પણ તો એ કે અમારા ભાગ્યમાં ક્યાં છે, અમારા નસીબમાં નથી, અમે તો માયામાં પડેલા છીએ. તો માયામાં પડવાનું કોણે કીધું તું? અમે તો માયામાં પડેલા, અમારા નસીબમાં નથી ભક્તિ. દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય થઈ ગયા, જે શ્રી સંપ્રદાય લક્ષ્મીજીના સંપ્રદાયમાં રામાનુજાચાર્ય થઈ ગયા. રામાનુજાચાર્ય પાસે એક શિષ્ય આવ્યો અને શિષ્ય આવીને કે ગુરુ મહારાજ, તમારી જેમ મન લાગે છે ભક્તિમાં, અમારું કેમ નથી લાગતું? તો કે તમે લગાડી શકો છો. ત્યારે કે ના ના, અમે તો માયામાં પડેલા છીએ, અમારે ક્યાં મન લાગે એવું તમારે જેવું. પણ આમાંથી કોઈ નીકળવાનો રસ્તો છે કે તું માયાને છોડી દે? રસ્તો એક જ છે. રામાનુજાચાર્ય કે માયામાંથી છૂટવું છે ને, તો આનો રસ્તો હું કાલે તને આપીશ જવાબ. રામાનુજાચાર્ય વિચાર કરે છે કે હવે આને જવાબ શું આપવો. તો કાલે આવતી ચાલે કે આવતીકાલે 4 વાગે આવજે, આનો જવાબ હું આપીશ. રામાનુજાચાર્ય જે મંદિરમાં સ્તંભ હતો ને, બિંબ જે કહેવાય ને, સ્તંભને પકડી લીધો. પકડીને આલિંગન કરીને કે રામાનુજાચાર્ય કે છોડો મને, કોઈ છોડાવો છોડાવો, આ સ્તંભને મને પકડી લીધો છે. ત્યારે ઓલો શિષ્ય આવ્યો કે ગુરુ મહારાજ તો કેવા છે, સ્તંભને થોડા પકડે, તમે સ્તંભને પકડો, તમે છોડી દો તો ઓટોમેટિક છૂટી જશો. તો મૂર્ખા, તને હું એ જ કહેવા માંગુ છું કે માયાને તે પકડી લીધી છે, માયાએ તને નથી પકડી. તારી જો ઈચ્છા હોય ને કે મારે માયામાંથી છૂટી અને ભગવાનની પાસે જવું છે, ભગવાનની ભક્તિ કરવી છે, તો માયા તને હેરાન નહીં કરે. પણ તારી જ ઈચ્છા છે મંદર માયાને પકડી રાખવાની. નતે વિદુ સ્વાર્થ ગતિમ હિ વિષ્ણુ. અને આ સંસારી લોકો એટલા મૂઢ અને એટલા મૂરખ છે, પ્રહલાદ મહારાજ કહે છે, હું નથી કહેતો, લોકો કે અમને એમ કહે છે. પ્રહલાદ મહારાજ કહે છે, નતે વિદુ સ્વાર્થ ગતિમ. લોકોને એ ખબર નથી કે મારો સાચો સ્વાર્થ, સાચું હિત શેમાં છે. અહીંયા કહે છે, ગતિમ હિ વિષ્ણુ, એની એક જ ગતિ છે કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની શરણમાં જવું. દુરાશયા એ બહિરર્થ માની ન, અને એટલા નફ્ફડ થઈ ગયા છે ને કે બહિરર્થ માની ન, સંસારી સુખમાં જ એને મોહ અને મમતા વધી ગઈ છે. અંધા યથાંદે ઉપધીય માના, અને જેમ એક આંધળો પાછળ જાય ને એમ આંધળાની પાછળ પાછળ જાય છે, એવાને ગુરુ બનાવે છે. અંધા યથાંદે ઉપનીય માના, હવે આંધળો વ્યક્તિ હોય ઈ રોડ ક્રોસ કરે અને બીજો આંધળો વ્યક્તિ કે લાવ હું એ તારો હાથ પકડું, તો બે જાય. કારણ કે જે આગળ જે આંધળો છે એને આંખો નથી અને પાછળ છે એને આંખો નથી, પણ જેની પાસે દ્રષ્ટિ છે ઈ જો તમે એનો હાથ પકડો ને તો તમને વ્યવસ્થિત રોડ ક્રોસ કરાવશે. એટલે સંસારી જીવો એવા ગુરુની શરણ લીધી છે કે જે આંધળો છે, જેને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી કે પરંપરામાં કોઈ નથી. ભગવાને ચાર પરંપરા બનાવી છે, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, કુમાર સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય. ભગવાને ચાર યુનિવર્સિટી બનાવી છે, અને આ પરંપરામાં જે ભગવાનનું ભજન કરે છે એ ભગવાનને પ્રાપ્ત કરે. અને અત્યારે તો ગલી ગલીમાં ગુરુ એવા થઈ ગયા છે કે પોતાની જાતને જ ભગવાન માને છે, અને એવા ગુરુની શરણમાં બધા બેસી ગયા છે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે તમારા જે બે ગુરુ છે ને, સંડ અને અમર, અંધાન થાય ઉપનીય માના, અંધા યથાંધે ઉપનીય માના, એ આંધળા છે, એને શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી કે કોની ભક્તિ કરવી જોઈએ. હિરણ્યકશિપુ તો બધું સાંભળે છે, બોલો, દીકરો પ્રવચન કરે છે અને બાપા બધું સાંભળે છે. સંસારી જીવોને એ ખબર નથી કે કોની શરણમાં જવું જોઈએ. પ્રહલાદ મહારાજે જયારે આવું કીધું ત્યારે હિરણ્યકશિપુ માનો કદાચ કે ભક્તિ કઈ રીતે આવે છે, તમે ઈ મને કે, કદાચ માની લો કદાચ હિરણ્યકશિપુ આવું કીધું. તો હિરણ્યકશિપુ નો પ્રશ્નનો ઉત્તર આપતા કે છે પ્રહલાદ મહારાજ, કે છે નૈશામ મતિર સ્તાવ ઉરુક્રમ ઉરુક્રમાંગ્રિધિ સ્પૃશ્ય સ્પૃશત્ય ઉરુક્રમાંગ્રી, કે છે જ્યાં સુધી ભગવાનની કૃપા જીવાત્મા ઉપર ન થાય ને ત્યાં સુધી ભક્તિ આવતી. હિરણ્યકશિપુ પૂછ્યું કઈ રીતે ભક્તિ આવે છે, તો અહીંયા કહે છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ને ત્યાં સુધી ભક્તિ ન આવે. અને બીજી વસ્તુ કહે છે મહિયસામ પાદ રજોભિષેકમ, અને જ્યાં સુધી ભક્તોના ચરણોની રજ કોઈ મસ્તક ઉપર ધારણ નથી કરતું ત્યાં સુધી એના જીવનમાં ભક્તિ આવતી નથી. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ ચૈતન્ય ચરિતામૃત લખ્યું છે, એમાં ક્લિયર લખ્યું છે કે ભક્ત પદ ધૂલી આર ભક્ત પદ જલ, ભક્ત ભુક્ત અવશેષ તીન મહાબલ. ભક્ત પદ ધૂલી, ભક્તોના ચરણોનું જે રજ છે ને આપણને મળે ને, જ્યાં ભક્ત ચાલતા હોય ને એ જે જે જગ્યાએ જાય એ ચરણની જે ધૂળ છે ને કોઈ મસ્તક ઉપર ધારણ કરે ને, તો ભક્તની અંદર જેવી કૃપા જે ભક્તિ છે ને એવી આપણામાં આવે છે, તરત ટ્રાન્સફર થઈ જાય. ભક્ત પદ ધૂલી આર ભક્ત પદ જલ, અને કોઈ ભક્તએ પાણીનું ગ્લાસ પીધું છે અને એના હૃદયમાં જેવી ભક્તિ છે એનું એઠું આપણે પીએ ને તો આપણા હૃદયમાં પણ એવી ભક્તિ આવે છે. અને ભક્ત ભુક્ત અવશેષ, કદાચ કોઈ શુદ્ધ ભક્તએ ભોજન કર્યું છે, ભગવાનનો પ્રસાદ લીધો છે અને એનું એઠું એક દાણો પણ આપણે ખાધો તો એના અંદર જે ગુણ, જે ભક્તિ, ભગવાન પ્રત્યે જે સ્નેહ છે, પ્રેમ છે એ આપણા હૃદયમાં આવશે. એટલા માટે ચૈતન્ય ચેતરમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે ભક્ત પદ ધૂલિયાર ભક્ત પદ જલ, ભક્ત ભુક્ત અવશેષ તીન મહાબલ. વધારે મહેનત કરવાની જરૂર નથી, પેલી માળા કરો, સત્સંગમાં જાઓ ને કેટલી મહેનત કરવી પડે, પણ ઓલું તો ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય. અત્યારનું ઉદાહરણ આપું, આપણી પાસે મેમરી કાર્ડ હોય અને કોમ્પ્યુટરમાં જેવું નાખો એટલે તરત જ ટ્રાન્સફર થઈ જાય. અને મેમરી કાર્ડમાં એક મિનિટમાં નથી આવી જતું, અને કદાચ આપણે ભરાવવા જઈએ તો કેટલી મહેનત થાય. એવી રીતે કહે છે કે ભક્તોની શરણ, ભક્તોના ચરણ જો કોઈ પકડી લે ને તો તરત જ ભગવાનના ધામમાં જતા. શબરીજીએ શું કર્યું હતું? ભક્તોની સેવા, ગુરુઓની સેવા કરી હતી, અને સેવાનું ફળ શું મળ્યું? માતંગ મુનિ કહે છે કે આ કુટિયામાં તું રહે, ઝૂંપડીમાં રહેજે, અને ભગવાન સામા પગલે તારા ઘરે આવશે, હામા પગે તારા ઘરે આવશે. અને અમારે તો હજી કેટલાય જન્મ ભટકવું પડશે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, એટલે અમે તો જંગલમાં જઈએ છીએ પ્રાપ્ત કરવા માટે, પણ તું અહીંયા ને અહીંયા રહેજે. શું કરવાનું છે? ફૂલ વીણજે, આ કુટિયા સાફ કરજે, અને રસ્તામાં ફૂલ પાથરજે, અને આ જગ્યાએ ભગવાન આવીને બેસશે. ભક્તો ઈ જગ્યાએ ભગવાન નહોતા આવવાના, પણ ગુરુના વચન, ભગવાન કહે છે કે મારા ભક્તોએ જે કીધું છે ને એ હું પૂરું કરું છું. માતંગ મુનિએ કીધું હતું એટલા માટે ભગવાનને ત્યાં જવું પડ્યું, અને સબરીજીને દર્શન આપ્યા અને એના એઠા બોર ખાધા. ભગવાન ઈ કહે છે કે ભલે મારો ભક્ત એઠા બોર આપે ને તો હું ખાઉં છું, પણ એનો ભાવ જોઉં છું, એનો ભાવ શું છે. સબરીજી નો ભાવ હતો કે એક એક પણ બોર ખાટો ન હોવો જોઈએ, એટલે ચાખી ચાખી મુક્તિ હતી. અને લક્ષ્મણજી તો એટલે મેઘનાથના બાણથી એને મરવું, ઘાયલ થવું પડ્યું હતું. અયોધ્યામાં જયારે ગયા ને ત્યારે લક્ષ્મણજી એ પૂછ્યું કે મને મનમાં એક વાત ખૂંચે છે, શું? કે આપણે બંનેનો સાથે જન્મ થયો, ગુરુકુળમાં એ સાથે ગયા ભણવા, બંનેને માર્ક 100 માંથી 100 જ આવતા હતા, સાથે વિવાહ પણ સાથે થયા, વનમાં સાથે ગયા, બધું સાથે સાથે થયું, મને કેમ બાણ લાગ્યું તમને ન લાગ્યું? ત્યારે રામે કીધું કે મેં સબરીજીના હેઠા બોર ખાધા હતા, પણ તે અને ઈ બોર છે ને, ઈ બોર જ સંજીવની બુટી બનીને તારા આ દવા બની. જુઓ આ છે ભક્તનું એઠું, કેટલી કૃપા મળે છે. ભગવાનને પણ એ દવા, એ દવાનો ઈલાજ શું થયો? લક્ષ્મણજી બલરામજી છે ને, ભગવાન છે, પણ એનો ઈલાજ ભક્તનું એઠું જે બોર હતા ને એની જડીબુટી બની હતી. તો ભક્તના એઠું હોય ને એ કેટલો મહાપ્રસાદ. અમે જ્યારે નવા નવા ભક્તિમાં હતા તો મોટા મોટા જે સંતો હતા ને એમનું એ જ્યારે એઠવાળો જ્યાં નાખે ને ત્યાં જઈને અમે આમ હાવરીને ખાઈ જતા, બધું જોતા નહીં સારું છે ખરાબ છે કે વાસી છે કે શું છે. જ્યાં ઓલું કચરા પેટીમાં જ્યાં નાખે ને ત્યાં જઈને ઉઠાવીને ખાઈ લેતા. એના હૃદયમાં જે ભક્તિ છે અમારા હૃદયમાં પણ એ આવી જોઈએ, એ ભાવ હતો. આવી આવો ભાવ હોવો જોઈએ ભક્તિમાં, ઉત્કંઠા હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ કે ના મારે ગમે તે થાય મારે ભક્તિ તો જોવે છે. તો પાવર મળે છે. અને અહીંયા પ્રહલાદ મહારાજ કહે છે કે મહી યસામ પાદ રજોભિષેકમ, એટલે તમે જુઓ કે જ્યારે ગુરુદેવ આપણા ઘરે આવે ને તો ગુરુના ચરણ ચરણ ધોવે છે. ચરણ ધોઈને ઈ જળને રેડાય નહીં, ઈ જળને પી જવાય, દીકરાઓને દેવાય, બધાને પીવું. હવેના કળિયુગના જીવો કેવા છે કે ઈ ધોવે ખરા, હજી થોડી મર્યાદા છે, પણ ઓલો કેવડજી જ્યારે ભગવાનના ચરણ ધોયા હતા તો રેડી નતું નાખ્યું કે આ પ્રસાદ છે મહાપ્રસાદ. ઘરે જઈને પછી જેમ લોકો કળિયુગના જીવો માધવીના પેડા ખાય ને થોડા થોડા ધીરે ધીરે, એમ આપણે થોડું થોડું ખાશું, થોડુંક થોડુંક ચરણામૃત લઈશું, અને મૂકી રાખતા રોજ થોડું થોડુંક લેતા અને અંદર થોડુંક ઉમેરતા કે રોજ લેવાનો મહાપ્રસાદ ભગવાન, ચરણામૃત જેને કહેવાય. તો જ્યાં સુધી ભગવાનની કૃપા અને ભક્તોના સંતોના ચરણોની રજ એની કૃપા ન મળે ને ત્યાં સુધી આપણા જીવનમાં ભક્તિ આવવાની નથી. મહી યસામ પાદ રજોભિષેકમ, અને ભગવાન કહે છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા એટલે ભગવાનની દ્રષ્ટિ આપણી પર નહીં આવે ને ત્યાં સુધી આપણા જીવનના જે અનર્થ છે જે દુઃખ છે ક્યારેય નહીં જાય. એટલે ભગવાનને ધ્યાનથી દર્શન કરવાના, જ્યારે પણ આપણે ભગવાનનો એવું ન જોવું કે આ તો બેનર છે કે ફોટો છે કે મૂર્તિ છે, એ ભગવાન સાક્ષાત ઉભા છે. ઉદ્ધવજીને 11મા સ્કંદમાં કહે છે, આગળ આવશે ભાગવતમાં, ઉદ્ધવજીને કહે છે કે હું આઠ રીતે આ જગતમાં વિદ્યમાન છું. કે છે કોક અગર રેતીની મૂર્તિ બનાવે ને તો હું એની અંદર પણ હું પ્રગટ છું, કોક કાગળમાં જો મને બનાવે ને તો એ સાક્ષાત હું પ્રગટ છું, કોક લાકડામાં મારી મૂર્તિ બનાવે ને તો હું પ્રગટ છું, કોઈ કાષ્ટમાં એટલે કે પંચ ધાતુમાં તાંબા પિત્તળમાં બનાવે તો એમાં છું, કોઈ ચિત્ર દોરે ડ્રોઈંગ કરે ને અને એમાં જો મારો ભાવ રાખે ને ભગવાનનો તો હું પ્રગટ છું સાક્ષાત. અને ભગવાનને પ્રૂફ કરીને બતાવ્યું, પ્રૂડ કર્યું ભગવાને. આજ અધ્યાયની અંદર આવશે આગળ અધ્યાયોમાં. લોકો કહે છે ને કે ભગવાન કોઈ જગ્યાએ ભગવાન નથી, આ મૂર્તિને શું પૂજો છો? ઘણા લોકો કે આ તો મૂર્તિ છે, આ તો પથ્થર છે, એને શું પૂજો છો? ઘણા લોકો કહેવા મળતા છે આવા. ત્યારે ભગવાને વિચાર કર્યો કે કળિયુગની અંદર પણ બધા લોકો મળશે, એટલે ભગવાન કે છે હું પથ્થરમાંથી પ્રગટ થયો, થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. હિરણ્યકશિપુએ જોરથી મુક્કો માર્યો ને એ થાંભલો તૂટી ગયો અને મોટી ગર્જના થઈને ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. ભગવાન દેખાડે છે કે જો થાંભલામાં પણ જો મારો ભાવ રાખશો ને તો હું થાંભલામાંથી પણ પ્રગટ થાઉં છું. આ ભાવ છે એટલે ભગવાનની દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિની બહુ જરૂર છે. એટલા માટે ભગવાનને આવતા જતા ઘરે જ્યારે જઈએ કે ઘરે આવીએ તો સૌથી પહેલા પ્રણામ કરવા જોઈએ. એક વાર પ્રણામ કરવાની ઘણી મહિમા છે. એક વાર જો કોઈ પ્રણામ કરી લે ને તો એની ઘણી મહિમા છે. કે છે ને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય એક પ્રણામ કરવાથી. કે છે એક વાર કોઈ કૃષ્ણને પ્રણામ કર્યા તો એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પણ વેદ વ્યાસજીથી રહેવાનું નહીં કે ના ના, 10 અશ્વમેઘી પુનરેતી જન્મ, 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળાને તો ફરીથી જન્મ લેવો પડશે હાડ માસના શરીરમાં. પુનરપિ જનનમ પુનરપિ મરણમ. 10 અશ્વમેઘી પુનરેતી જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પણ એક વાર જો કૃષ્ણને પ્રણામ કરી લે છે, ભગવાનને પ્રણામ કરે છે, તો એનો પુનર્જન્મ ક્યારે થતો? કદાચ શરીરમાં કોઈ પ્રોબ્લેમ હોય ને તો ઉભા ઉભા પણ પ્રણામ કરી શકે છે, પણ શરીર જો સ્વસ્થ હોય ને તો નમવું જોઈએ. પંચાંગ પ્રણામ દોભ્યામ પદાભ્યામ ઉર્ષા સુરસ શીર્ષ દ્વિષ પંચાંગ પ્રણામ એને કહેવાય. તો આ રીતે પ્રણામની ઘણી મહિમા છે. પ્રહલાદ મહારાજ એક પછી એક ઉપદેશ આપે છે ને હિરણ્યકશિપુ એનું પ્રવચન સાંભળે છે. કોઈનું નતો સાંભળતો પણ દીકરો કહે છે એટલે બધું સાંભળે છે. આગળ જ્યારે આ પ્રવચન સાંભળ્યું ને એટલો ક્રોધ આવ્યો હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ હમણાં સાંભળે છે કે શું બોલે છે, મને કે સાંભળવા દો. એનું રિઝલ્ટ હવે આવતીકાલે બતાવશે કે હિરણ્યકશિપુ આગળ શું કરવાનું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.